એકત્ર જ્ઞાન ગોષ્ઠે. અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ. આજની આપણી ચર્ચામાં આપણે ઇતિહાસના એક એવા, એમ કહી શકાય કે વળાંક પર નજર કરીશું જેણે દુનિયાને ખરેખર હંમેશા માટે બદલી નાખી, પ્રથમ વિશ્વયુદ્ધ.
નમસ્કાર.
પણ આપણે એને કોઈ સામાન્ય ઇતિહાસના પુસ્તકની જેમ નહીં, પણ એક બહુ જ પ્રખ્યાત અને અનોખા ઇતિહાસકાર સર માઇકલ હોવર્ડની દૃષ્ટિથી સમજવાનો પ્રયાસ કરીશું.
હા, અને આ દૃષ્ટિકોણ ખરેખર મહત્વનો છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ એ માત્ર 100 વર્ષ પહેલાંની કોઈ જૂની ઘટના નથી. એના પડઘા, એની અસરો આજે પણ આપણા સમાજમાં, રાજકારણમાં, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંભળાય છે.
બરાબર.
અને હોવર્ડ છે ને, એ આપણને માત્ર લડાઈઓ અને તારીખોથી આગળ લઈ જાય છે, એ આપણને એના ઊંડા સાંસ્કૃતિક અને એમ કહીએ તો વૈચારિક મૂળ સુધી પહોંચાડે છે.
એકદમ સાચી વાત. આપણે ઘણીવાર યુદ્ધને કેવી રીતે જોઈએ, બસ સૈનિકો, સેનાપતિઓ, કોણ હાર્યું, કોણ જીત્યું.
હા,
પણ હોવર્ડ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આ યુદ્ધ ખરેખર યુરોપિયન સભ્યતાની, એમની સંસ્કૃતિની એક મોટી નિષ્ફળતા ન હતી, એક એવો ટર્નિંગ પોઈન્ટ જેણે એક આખા યુગનો અંત કર્યો અને એક નવા, કદાચ વધુ જટિલ યુગની શરૂઆત કરી.
ચોક્કસ. અને એટલે જ આજના વિશ્વને સમજવા માટે આ યુદ્ધને હોવર્ડની નજરે સમજવું અત્યંત જરૂરી બની જાય છે.
તો આ નજરને સમજવા માટે પહેલા ખુદ સર માઇકલ હોવર્ડને સમજવા પડશે, ખરું ને? એ કોણ હતા?
હા, એ બહુ રસપ્રદ વાત છે. જુઓ, તેઓ માત્ર એક વિદ્વાન ઇતિહાસકાર નહોતા, મતલબ કે ખાલી લાઇબ્રેરીમાં બેસીને રિસર્ચ કરનારા પ્રોફેસર નહીં. હા, એ ચોક્કસ હતા. કિંગ્સ કોલેજ લંડન, ઓક્સફર્ડ જેવી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
પણ એમનામાં કંઈક અલગ હતું.
હા, અલગ એ હતું કે એમની પાસે યુદ્ધનો પ્રત્યક્ષ અંગત અનુભવ હતો. તેઓ પોતે બીજા વિશ્વયુદ્ધમાં એક સૈનિક તરીકે લડ્યા હતા.
ઓહ, કયા મોરચે?
ઇટાલિયન મોરચે. અને એટલું જ નહીં, એમની બહાદુરી માટે એમને પ્રતિષ્ઠિત મિલિટરી ક્રોસ પણ એનાયત થયો હતો.
અચ્છા, એટલે એમના લખાણમાં ખાલી થિયરી નથી, પણ અનુભવનો રણકો પણ છે.
બિલકુલ. આ જ એમને ખાસ બનાવે છે, સૈનિક વિદ્વાનનું અનોખું મિશ્રણ. એટલે એમની દ્રષ્ટિ, યુદ્ધ અંગેની એમની સમજ એ બહુ ઊંડી અને વાસ્તવિક છે.
તો એમણે યુદ્ધને કઈ રીતે જોયું? માત્ર લશ્કરી ઘટના તરીકે?
ના ના, એ જ તો એમની ખાસિયત હતી. તેઓ યુદ્ધને માત્ર લશ્કરી ઘટના તરીકે નહોતા જોતા, એને સમાજ, રાજકારણ, સંસ્કૃતિ આ બધાના વિશાળ સંદર્ભમાં મૂકીને સમજાવતા. એમણે તો વોર સ્ટડીઝને એક ગંભીર એકેડેમિક વિષય તરીકે સ્થાપવામાં બહુ મોટો ફાળો આપ્યો.
એમનો મુખ્ય સવાલ શું હતો?
મુખ્ય સવાલ એ હતો કે યુદ્ધ શા માટે થાય છે અને એની સમાજ પર અસર શું થાય છે, એ સમાજને કેવી રીતે બદલી નાખે છે. આ સમજવું એમના મતે બહુ જ જરૂરી હતું.
બરાબર. તો આવી પ્રભાવશાળી વ્યક્તિ સર માઇકલ હોવર્ડ પ્રથમ વિશ્વયુદ્ધ વિશે શું કહે છે? એમનો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
હોવર્ડનો જે મુખ્ય તર્ક છે એ બહુ રસપ્રદ છે. એ કહે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ અચાનક બનેલી દુર્ઘટના નહોતી, કે ખાલી થોડા નેતાઓની ભૂલોનું પરિણામ પણ નહોતું.
તો પછી શું હતું?
એમના મતે આ યુદ્ધ યુરોપિયન સંસ્કૃતિની એક ઊંડી કટોકટી, એક નિષ્ફળતાનું હિંસક પ્રગટીકરણ હતું. એમ સમજો કે 19મી સદીની જે માન્યતાઓ હતી, જે મૂલ્યો હતા, સંસ્થાઓ હતી, એ બધાનો જાણે હિંસક અંત હતો, અને 20મી સદીના જે ક્રૂર સત્યો હતા એનો ઉદય હતો.
એટલે ખાલી રાજકીય કે લશ્કરી સંકટ નહીં, પણ એનાથી પણ ઊંડું, તમે કહું સાંસ્કૃતિક નિષ્ફળતા, આ મુદ્દો જરા વધારે સમજાવશો?
હા, ચોક્કસ. હોવર્ડ દલીલ કરે છે કે યુદ્ધનું મૂળ ક્યાં હતું, તો કે 19મી સદીની માનસિકતા અને 20મી સદીની ટેકનોલોજીની વાસ્તવિકતા વચ્ચેના ભયાનક અંતરમાં.
અંતર? કેવું અંતર?
જુઓ, યુરોપના નેતાઓ અને લોકો એ સમય પણ હજુ પેલી 19મી સદીની વિચારસરણીમાં જીવતા હતા, મતલબ કે ઉગ્ર રાષ્ટ્રવાદ, સામાજિક ડાર્વિનવાદ, એટલે કે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ તો કુદરતી અને જરૂરી છે એવી માન્યતા, અને યુદ્ધનું ગૌરવ, યુદ્ધને હજુ પણ બહાદુરી બતાવવાનો, શૌર્ય બતાવવાનો એક મોકો માનવામાં આવતો હતો.
એકદમ રોમેન્ટિક ખ્યાલ હતો યુદ્ધ વિશેનો, એમને.
હા, બરાબર. પણ વાસ્તવિકતા શું હતી? વાસ્તવિકતા હતી 20મી સદીની ઇન્ડસ્ટ્રીયલ વોર મશીનરી. મશીનગન, મોટી તોપો, ઝેરી ગેસ, કાંટાળા તાર, આ બધી ટેકનોલોજીએ યુદ્ધનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું.
તો આ બે વચ્ચે મેળ નહોતો?
બિલકુલ નહીં. પેલી રોમેન્ટિક કલ્પના અને આ યાંત્રિક કતલની વાસ્તવિકતા, એ બે વચ્ચે કોઈ મેળ જ નહોતો. હોવર્ડ કહે છે કે નેતાઓની કલ્પના શક્તિ જ નિષ્ફળ ગઈ આ નવી વાસ્તવિકતાને સમજવામાં. એ લોકો તો શું વિચારતા હતા કે બસ એક નાનું ટૂંકું નિર્ણાયક યુદ્ધ થશે.
અને મળ્યું શું?
મળ્યો એક લાંબો, અત્યંત વિનાશક લોહિયાળ સંઘર્ષ. હોવર્ડના મતે આ જ કલ્પનાની નિષ્ફળતા યુદ્ધના મૂળમાં હતી.
આ ખરેખર ગંભીર વાત છે. તો એમનું પુસ્તક આ જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને યુદ્ધના અલગ અલગ પાસા તપાસે છે, જેમ કે રાજદ્વારી ભૂલો, લશ્કરી પ્લાનિંગ, સમાજ પર અસર, પરિણામો.
હા, બરાબર. હોવર્ડ ખાલી ઘટનાક્રમ નથી આપતા, એ દરેક તબક્કે પેલો મૂળભૂત તર્ક, માનસિકતા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર કેવી રીતે કામ કરી રહ્યું હતું એ બતાવે છે. એમનો હેતુ ખાલી શું થયું એ કહેવાનો નથી, પણ શા માટે થયું અને એના લાંબા ગાળાના પરિણામો શું આવ્યા એ સમજાવવાનો છે. કારણ કે એ પરિણામો જ આપણી આજની દુનિયા બનાવી છે.
તો ચાલો આ ચર્ચાને આગળ વધારીએ. યુદ્ધના મુખ્ય તબક્કાઓ પર હોવર્ડના દૃષ્ટિકોણથી નજર કરીએ. શરૂઆત કરીએ યુદ્ધની શરૂઆતથી. શું એ ખરેખર અનિવાર્ય હતું? ઘણા લોકો માને છે કે એ તો થવાનું જ હતું.
હોવર્ડ એવું નથી માનતા. એમના મતે બિલકુલ અનિવાર્ય નહોતું. એ ભારપૂર્વક કહે છે કે યુદ્ધ નેતાઓની ગણતરીમાં થયેલી ગંભીર ભૂલો અને એમની રાજદ્વારી કલ્પના શક્તિની નિષ્ફળતાનું પરિણામ હતું, ખાસ કરીને પેલી 1914ના જુલાઈ મહિનાની કટોકટી.
પણ વાતાવરણ તો તંગ હતું જ ને? પેલી જોડાણ પ્રણાલીઓ, શસ્ત્રોની હરીફાઈ.
હા, વાતાવરણ ચોક્કસ તંગ હતું. એક તરફ જર્મની, ઓસ્ટ્રિયા, બીજી તરફ ફ્રાન્સ, રશિયા, બ્રિટન. શસ્ત્ર સ્પર્ધા પણ હતી, ઉગ્ર રાષ્ટ્રવાદ હતો, ખાસ કરીને બાલ્કન્સમાં. લશ્કરી યોજનાઓ પણ એટલી જડ બની ગઈ હતી. પણ તેમ છતાં હોવર્ડ માને છે કે જો નેતાઓએ સમજદારી વાપરી હોત તો યુદ્ધ ટાળી શકાયું હોત.
પણ એ લોકો તો ટૂંકા યુદ્ધની જ અપેક્ષા રાખતા હતા ખરો ને? એમને પરિણામોની ગંભીરતાનો અંદાજ જ નહોતો.
બિલકુલ. મોટાભાગના નેતાઓ અને સામાન્ય લોકો પણ એમ જ માનતા હતા કે ક્રિસમસ સુધીમાં તો યુદ્ધ પૂરું થઈ જશે. આવનારા સંઘર્ષની ભયાનકતા, એના વૈશ્વિક પરિણામો, એની કોઈ કલ્પના જ નહોતી કરી શકતું. અને પેલી લશ્કરી યોજનાઓ, જેમ કે જર્મનીની સ્લીફેન પ્લાન, એ એટલી જડ હતી કે એકવાર એ ગતિમાં આવી પછી રાજદ્વારી ઉકેલ માટે બહુ ઓછો સમય રહ્યો.
અને કાઇઝર વિલ્હેમ જેવા નેતાઓ,
એમની અસ્થિરતા, એમની મહત્વાકાંક્ષા, એણે પણ ચોક્કસ ભાગ ભજવ્યો. પણ હોવર્ડ કહે છે કે આ કોઈ ગુનાહિત કાવતરું નહોતું. આ તો સન્માન્ય માણસો હતા જેઓ પોતાના દેશનું ભલું કરવા માંગતા હતા, પણ એમણે દુઃખદ ખોટા નિર્ણયો લીધા.
અને જ્યારે યુદ્ધ શરૂ થયું, પેલી કલ્પનાની નિષ્ફળતા કેવી રીતે દેખાય? શરૂઆતની લડાઈઓ અને પછી પેલી મળાગાંઠ
તરત જ દેખાઈ. શરૂઆતની બધી જ ભવ્ય યોજનાઓ, પછી એ જર્મન શ્લીફેન પ્લાન હોય કે ફ્રેન્ચ પ્લાન XVII, બધી જ નિષ્ફળ ગઈ. કારણ, કાગળ પરની વ્યૂહરચના અને યુદ્ધભૂમિની વાસ્તવિકતા વચ્ચેનો જબરદસ્ત તફાવત.
ઝડપી વિજયની આશા ઠગારી નીવડી.
એકદમ. અને પરિણામ શું આવ્યું? પશ્ચિમી મોરચા પર સ્વિત્ઝરલેન્ડથી છેક દરિયા સુધી સેંકડો માઇલ લાંબી ખાઈઓ ખોદાઈ ગઈ. યુદ્ધ જે ગતિશીલ રહેવું જોઈતું હતું એ સ્થિર થઈ ગયું. એક ભયાનક મળાગાંઠ સર્જાઈ ગઈ.
અને આ ખાઈ યુદ્ધ આટલું ભયાનક કેમ બન્યું? શું કારણ હતું એની પાછળ?
અહીં જ હોવર્ડનો પેલો મુખ્ય મુદ્દો ફરી સામે આવે છે. 19મી સદીની યુક્તિઓ વિરુદ્ધ 20મી સદીની ટેકનોલોજી.
કેવી રીતે?
હુમલો કરવાની રીતો જૂની હતી. સૈનિકો દુશ્મનની ખાઈ તરફ દોડતા બંદૂકો લઈને, પણ રક્ષણ અત્યાધુનિક હતું. મશીનગન, કાંટાળા તાર, ઝડપી ગોળીબાર કરતી તોપો, આ બધાને કારણે હુમલો કરવો લગભગ અશક્ય અને અત્યંત નુકસાનકારક બની ગયો.
એટલે આગળ વધવું મુશ્કેલ.
ખૂબ જ મુશ્કેલ. પરિણામે યુદ્ધ ઘર્ષણમાં ફેરવાઈ ગયું. એટ્રીશન જેને કહેવાય.
ઘર્ષણ એટલે એકબીજાને ખતમ કરી દેવાની સ્ટ્રેટેજી.
હા, બસ એ જ. જેનો સીધો અર્થ હતો કે જીત કોની થશે જે દુશ્મનના વધુ સૈનિકો અને સાધનોનો નાશ કરી શકે, ભલે પછી પોતાનું ગમે તેટલું નુકસાન થાય. વર્ડુન અને સોમ જેવી ભયાવક લડાઈઓ આના ઉદાહરણો છે.
લાખો લોકો મર્યા એમાં.
હા, લાખો લોકો. ઘણીવાર તો માત્ર થોડાક ગજ જમીન જીતવા માટે આટલો ભોગ લેવાયો. પેલી ટેકનોલોજી, જે કદાચ કાર્યક્ષમતા વધારવા માટે બની હતી, એને માનવીય નુકસાનને એક અભૂતપૂર્વ ભયાનક સ્તરે પહોંચાડી દીધું.
અને આ લડાઈ માત્ર યુરોપના મેદાનો પર જ નહોતી લડાતી, એ વિશ્વયુદ્ધ બન્યું. એ કેવી રીતે, અને પેલો સંપૂર્ણ યુદ્ધનો ખ્યાલ શું છે?
જુઓ, ઓટોમન સામ્રાજ્ય, આજનું તુર્કી અને બીજા દેશો યુદ્ધમાં જોડાતા લડાઈ મધ્ય પૂર્વ, આફ્રિકા અને દુનિયાના બીજા ભાગોમાં પણ ફેલાઈ.
વસાહતોમાંથી પણ સૈનિકો લાવ્યા હતા ને?
હા, લાખો સૈનિકો ભારત, આફ્રિકા, અન્ય વસાહતોમાંથી યુરોપના મેદાનો પર લડવા માટે લાવવામાં આવ્યા. સમુદ્રમાં પણ ભીષણ યુદ્ધ થયું, ખાસ કરીને જર્મન યુ બોટ દ્વારા. પણ એનાથી વધુ મહત્વનું એ હતું કે આ યુદ્ધ સંપૂર્ણ યુદ્ધ એટલે કે ટોટલ વોર બની ગયું.
સંપૂર્ણ યુદ્ધ એટલે?
એનો અર્થ એ કે હવે યુદ્ધ ખાલી સૈનિકો વચ્ચે સીમિત નહોતું રહ્યું, પણ આખો સમાજ, આખું અર્થતંત્ર, બધું જ યુદ્ધના પ્રયાસો માટે કામે લાગી ગયું હતું.
એની અસર સામાન્ય લોકોના જીવન પર કેવી પડી? મતલબ કે હોમ ફ્રન્ટ પર શું બદલાયું?
જબરદસ્ત અસર પડી. સમાજ મૂળમાંથી હચમચી ગયો. લાખો પુરુષો યુદ્ધ લડવા ગયા એટલે એમની જગ્યાએ સ્ત્રીઓ મોટી સંખ્યામાં કારખાનાઓમાં, ખેતરોમાં, ઓફિસોમાં કામે લાગી.
એટલે પરંપરાગત ભૂમિકાઓ બદલાઈ?
હા, પરંપરાગત લિંગ ભૂમિકાઓને મોટો પડકાર મળ્યો. સરકારોએ અર્થતંત્ર પર ભારે નિયંત્રણ લાદી દીધું. ફેક્ટરીઓમાં શું બનશે, અનાજનું રેશનિંગ, ભાવ નિયંત્રણ, બધું જ યુદ્ધને ધ્યાનમાં રાખીને નક્કી થતું.
અને પ્રચારનું શું? પ્રોપેગેન્ડા?
એનો તો જોરશોરથી ઉપયોગ થયો. લોકોનો જુસ્સો ટકાવી રાખવા માટે, દુશ્મન પ્રત્યે નફરત ફેલાવવા માટે સરકારોએ પ્રચારનો મોટા પાયે ઉપયોગ કર્યો. રાજ્યની શક્તિ અને સામાન્ય નાગરિકના જીવનમાં એની દખલગીરી અભૂતપૂર્વ રીતે વધી ગઈ.
એટલે યુદ્ધે ખાલી સરહદો નહોતી બદલી, સમાજનું આખું માળખું બદલી નાખ્યું હતું. શું આ ફેરફારો કાયમી રહ્યા?
ઘણા અંશે હા. જેમ કે સ્ત્રીઓને મતાધિકાર મળવામાં યુદ્ધ પછી ઘણી ગતિ આવી. સમાજમાં વર્ગ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા. લોકોમાં રાજકીય જાગૃતિ વધી. અલબત્ત, યુદ્ધની જે ભયાનકતા હતી એણે એક ઊંડો નિરાશાવાદ, એક મોહભંગ પણ પેદા કર્યો, જેને આપણે લોસ્ટ જનરેશન તરીકે ઓળખીએ છીએ.
હા, એ પેઢી.
પણ હોવર્ડે દર્શાવે છે કે આ બધા ફેરફારોએ આધુનિક સમાજના ઘડતરમાં એક ઉત્પ્રેરક, એક કેટાલિસ્ટ તરીકે કામ કર્યું.
યુદ્ધ જેમ જેમ લાંબુ ચાલ્યું તેમ તેમ તણાવ વધતો ગયો હશે. અને પછી આવ્યું 1917નું વર્ષ, જે ઘણું નિર્ણાયક કહેવાય છે. રશિયન ક્રાંતિ થઈ, અમેરિકા યુદ્ધમાં આવ્યું. આ ઘટનાઓએ યુદ્ધની દિશા કેવી રીતે બદલી?
1917 ખરેખર એક સંકટનું વર્ષ હતું. રશિયામાં યુદ્ધના ભયંકર બોજ અને આંતરિક અસંતોષને કારણે ક્રાંતિ ફાટી નીકળી. ઝારનું શાસન ગયું.
અને લેનિન આવ્યા?
હા, લેનિનના નેતૃત્વ હેઠળ બોલ્શેવિકો સત્તા પર આવ્યા. એમણે તરત જ જર્મની સાથે બ્રેસ્ટ લિટોવસ્કની સંધિ કરી અને રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. આ સાથી પક્ષો બ્રિટન અને ફ્રાન્સ માટે બહુ મોટો ફટકો હતો, કારણ કે હવે જર્મની પશ્ચિમી મોરચા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતું હતું.
પણ એ જ સમયે અમેરિકા આવ્યું.
બરાબર. લગભગ એ જ સમયે જર્મનીની અમર્યાદિત સબમરીન યુદ્ધ નીતિ, જેમાં અમેરિકન જહાજો પણ ડૂબતા હતા, અને પેલો ઝિમરમેન ટેલિગ્રામ જેવી ઘટનાઓને કારણે અમેરિકા યુદ્ધમાં જોડાયું.
અને અમેરિકાના આવવાથી શું ફરક પડ્યો? મોટો ફરક પડ્યો હશે ને?
ઘણો મોટો ફરક. અમેરિકા પાસે અપાર ઔદ્યોગિક સંસાધનો હતા, નાણાકીય તાકાત હતી અને લાખો તાજા ઉત્સાહી સૈનિકો હતા. આ બધાએ યુદ્ધનું પલડું ફરીથી સાથી પક્ષો તરફ નમાવી દીધું.
અને વુડ્રો વિલ્સન,
એમના આદર્શો. હા, પ્રમુખ વુડ્રો વિલ્સનના 14 મુદ્દા જેવા આદર્શવાદે યુદ્ધને એક નૈતિક ઓપ પણ આપ્યો, જાણે કે આ લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીની લડાઈ હોય.
તો અંતે યુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? આટલા વર્ષોના સંઘર્ષ પછી
1918ની વસંતમાં જર્મનીએ પશ્ચિમી મોરચા પર એક છેલ્લો જોરાવર હુમલો કર્યો, લુડેન્ડોર્ફ ઓફેન્સિવ. શરૂઆતમાં એમને સફળતા મળી, પણ અંતે એ નિષ્ફળ ગયો.
અને પછી સાથીઓનો વારો આવ્યો.
હા, ત્યારબાદ સાથી પક્ષોએ હવે એકીકૃત કમાન્ડ જનરલ ફોશ હેઠળ અને ટેન્ક, વિમાન અને પાયદળના વધુ સારા સંકલન સાથે વળતો હુમલો શરૂ કર્યો. આ 100 ડેઝ ઓફેન્સિવ તરીકે ઓળખાયો.
અને સફળ રહ્યો.
હા, એણે જર્મન સેનાની કમર તોડી નાખી. જર્મનીના સાથી દેશો ઓસ્ટ્રિયા હંગેરી, ઓટોમન સામ્રાજ્ય, બલ્ગેરિયા એક પછી એક હાર માનવા લાગ્યા. જર્મનીમાં પણ આંતરિક અશાંતિ ફેલાઈ, ક્રાંતિ જેવી સ્થિતિ થઈ. કેઝરને દેશ છોડીને ભાગી જવું પડ્યું અને નવી જે સરકાર બની તેણે 11 નવેમ્બર 1918ના રોજ યુદ્ધ વિરામ સ્વીકાર્યો.
યુદ્ધ તો પૂરું થયું, પણ કહેવાય છે કે જે શાંતિ થઈ એ લાંબી ટકી નહીં. વર્સેલ્સની સંધિ વિશે હોવર્ડનું શું મત છે? શું એ ખરેખર નિષ્ફળ શાંતિ હતી?
હોવર્ડ અને બીજા ઘણા ઇતિહાસકારો સ્પષ્ટપણે માને છે કે વર્સેલ્સની સંધિ એક ક્ષતિગ્રસ્ત શાંતિ હતી. મતલબ કે એમાં ઘણી ખામીઓ હતી.
કેવી ખામીઓ?
મુખ્યત્વે એ કે એમાં વિજેતા રાષ્ટ્રો, ખાસ કરીને ફ્રાન્સની, બદલો લેવાની ભાવના બહુ પ્રબળ હતી. જર્મની પર યુદ્ધ શરૂ કરવાનો બધો દોષ નાખી દેવામાં આવ્યો, વોર ગિલ્ટ ક્લોઝ. એના પર જંગી યુદ્ધદંડ, રિપેરેશન્સ લાદવામાં આવ્યો. એના ઘણા પ્રદેશો છીનવી લેવાયા. એની સૈન્ય શક્તિ પર કડક નિયંત્રણો મુકાયા.
આનું પરિણામ શું આવ્યું?
આ અપમાને, આ કઠોર શરતોએ જર્મનીમાં ઊંડો રોષ અને ઉગ્ર રાષ્ટ્રવાદ પેદા કર્યો. એ ભાવનાનો જ લાભ લઈને આગળ જતા હિટલર જેવા નેતાઓ સત્તા પર આવ્યા. એટલે હોવર્ડ કહે છે કે આ સંધિએ લાંબા ગાળાની શાંતિ સ્થાપવાને બદલે ભવિષ્યના સંઘર્ષના, એટલે કે બીજા વિશ્વયુદ્ધના બીજ વાવ્યા.
એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત છુપાયેલી હતી એમ?
હા, ઘણા અંશે એમ કહી શકાય. હોવર્ડ આ યુદ્ધને 20મી સદીના મોટા સંઘર્ષના પ્રથમ અધ્યાય તરીકે જુએ છે.
આખી ચર્ચા બહુ જ રસપ્રદ રહી. જો આપણે હોવર્ડના વિશ્લેષણના મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ ઉપસી આવે છે?
પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો તો એ કે યુદ્ધનું સ્વરૂપ જ બદલાઈ ગયું. મર્યાદિત યુદ્ધમાંથી એ સંપૂર્ણ યુદ્ધ બન્યું, જેણે ખાલી સૈન્યને જ નહીં પણ આખા સમાજને, અર્થતંત્રને, રાજ્ય અને નાગરિકના સંબંધોને બધું જ બદલી નાખ્યું.
અને એની અસર આજે પણ દેખાય છે, ખરું ને? મોટા સંકટો વખતે રાજ્યની ભૂમિકા વધી જાય છે.
બરાબર. બીજો મુદ્દો છે રાજકીય નિર્ણયોના અણધાર્યા પરિણામો. હોવર્ડ ભાર મૂકે છે કે યુદ્ધ અનિવાર્ય નહોતું પણ ગેરસમજ, ખોટી ગણતરી અને કલ્પનાશક્તિની નિષ્ફળતાનું પરિણામ હતું. ટૂંકા ગાળાના ફાયદા માટે લેવાયેલા નિર્ણયો કેવી લાંબા ગાળાની વિનાશક અસરો લાવી શકે છે એનો આ મોટો બોધપાઠ છે.
આજના જટિલ વિશ્વ માટે આ બહુ જ મહત્વની વાત છે.
ત્રીજું, ટેકનોલોજીનો વિરોધાભાસ. નવી ટેકનોલોજી, મશીન ગન, તોપો યુદ્ધને વધુ ઝડપી કે નિર્ણાયક બનાવવાને બદલે વધુ વિનાશક બનાવી અને મડાગાંઠ તરફ દોરી ગઈ. આ બતાવે છે કે ટેકનોલોજી હંમેશા પ્રગતિ જ લાવે એવું જરૂરી નથી. એના નકારાત્મક પરિણામો પણ હોઈ શકે છે.
આજે AI અને બીજી ટેકનોલોજીના યુગમાં આ વાત વિચારવા જેવી છે.
ચોક્કસ. ચોથો મુદ્દો છે કટોકટી દ્વારા પ્રેરિત સામાજિક પરિવર્તન. યુદ્ધે સમાજમાં ઘણા ફેરફારોને વેગ આપ્યો. લિંગ ભૂમિકાઓ, વર્ગ માળખા, રાજકીય ચેતના, એ બતાવે છે કે મોટા સંકટો કેવી રીતે સમાજને ઝડપથી બદલી શકે છે.
અને પાંચમો મુદ્દો?
પાંચમું, યુરોપિયન વર્ચસ્વનો અંત અને વૈશ્વિક શક્તિ સંતુલનમાં આવેલો બદલાવ. યુદ્ધે યુરોપને ભયંકર રીતે નબળું પાડ્યું. એના આર્થિક અને માનવ સંસાધનો ખતમ થઈ ગયા. બીજી તરફ અમેરિકા એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું અને વસાહતોમાં પણ સ્વતંત્રતાની ચળવળોને બળ મળ્યું. હોવર્ડના શબ્દો યાદ કરીએ તો, યુદ્ધે યુરોપિયન સભ્યતાનો અંત ન આણ્યો પણ તેણે યુરોપિયન સદીનો અંત જરૂર આણ્યો.
આ બધા મુદ્દાઓ વિચારતા હોવર્ડના કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે. જેમ કે એમનો પેલો વિચાર કે યુદ્ધ કોઈ ગુનાહિત કાવતરાનું નહીં પણ સન્માનનીય નેતાઓની દુઃખદ ગણતરીનું પરિણામ હતું. એમાં એક માનવીય ભૂલનો સ્વીકાર છે.
હા, અને બીજો એક મહત્વનો વિચાર એ છે કે યુદ્ધે માત્ર લોકો કેવી રીતે લડ્યા એ જ નહીં પણ તેઓ કેવી રીતે જીવ્યા, કેવી રીતે કામ કર્યું, પોતાના અને પોતાના સમાજ વિશે કેવી રીતે વિચાર્યું, એ બધું જ બદલી નાખ્યું. મતલબ કે અસર સર્વાંગી હતી.
અને ટેકનોલોજી વિશેનો એમનો મુદ્દો પણ ધારદાર છે કે ટેકનોલોજીએ ગતિશીલતા અને નિર્ણાયકતાનું વચન આપ્યું, પણ આપ્યું શું? મડાગાંઠ અને વધુ માનવ ખોવારી.
બરાબર. અને છેલ્લે ઇતિહાસ અને સ્મૃતિનું મહત્ત્વ. એમનો એ વિચાર કે યુદ્ધની સ્મૃતિ લગભગ યુદ્ધ જેટલી જ મહત્ત્વની બની ગઈ. આપણે ભૂતકાળને કેવી રીતે યાદ રાખીએ છીએ, એનું કેવું અર્થઘટન કરીએ છીએ, એ આપણા વર્તમાન અને ભવિષ્યના નિર્ણયોને ઘડે છે.
સાચી વાત છે. આ બધી આંતરદૃષ્ટિ ભૂતકાળને સમજવા માટે તો ઉપયોગી છે જ, પણ આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુત લાગે છે.
હા, બિલકુલ.
તો આજના સંદર્ભમાં વાત કરીએ, આ વિશ્લેષણમાંથી આપણે શું વ્યવહારુ બોધપાઠ લઈ શકીએ આપણા રોજિંદા જીવનમાં કે સમાજ માટે?
પહેલું અને સૌથી સ્પષ્ટ તો આંતરરાષ્ટ્રીય સંબંધો માટે છે. ગેરસમજ કેવી રીતે વધી શકે છે, તણાવ કેવી રીતે ભયજનક સ્તરે પહોંચી શકે છે, જોડાણોના જોખમો શું છે, આ બધું સમજવા મળે છે. મુત્સદ્દીગીરી, વાતચીત, એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કેટલો જરૂરી છે એ આ યુદ્ધ શીખવે છે.
અને નેતૃત્વ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે?
હા, એ પણ મહત્વનું છે. કટોકટીના સમયે દબાણ હેઠળ નેતાઓ કેવી રીતે ભૂલો કરી શકે છે, પેલી જળ યોજનાઓ, બદલાતી પરિસ્થિતિને અનુકૂળ ન થવું, એમાંથી ઘણું શીખવા મળે છે. લવચિકતા, ખુલ્લા મને વિચારવું, અણધાર્યા પરિણામો માટે તૈયાર રહેવું, એ કેટલું જરૂરી છે. અને આ ખાલી રાજકારણમાં જ નહીં, આપણા વ્યવસાયમાં, સંસ્થાઓમાં, વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે છે. ટેકનોલોજીની વાત ફરી આવે છે. આપણે કોઈ પણ નવી ટેકનોલોજી અપનાવીએ ત્યારે એના સંભવિત નકારાત્મક પાસાઓ, એની નૈતિક અસરો વિશે વિચારવું જ જોઈએ. એ માત્ર કાર્યક્ષમતા જ નહીં, પણ અણધાર્યા પરિણામો પણ લાવી શકે છે.
અને સામાજિક સ્તરે સમાજ તરીકે આપણે શું શીખી શકીએ?
એ કે મોટા સંકટો પરિવર્તનને વેગ આપે છે. ક્યારેક એ પરિવર્તન જરૂરી હોય છે, ક્યારેક પડકારરૂપ. આપણે એ પરિવર્તનોનું સંચાલન કેવી રીતે કરવું, એના માટે સમાજ તરીકે કેવી રીતે તૈયાર રહેવું, એ વિચારવું જોઈએ. દાખલા તરીકે, યુદ્ધ પછી સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ, એ પરિવર્તનને સમાજે સ્વીકારવું પડ્યું. અને છેલ્લે, મને લાગે છે કે ઇતિહાસ પ્રત્યે વિવેચનાત્મક દૃષ્ટિકોણ રાખવાનું મહત્ત્વ. ભૂતકાળની કોઈ એક જ કહાણી સ્વીકારી લેવાને બદલે જુદા જુદા દૃષ્ટિકોણ સમજવા, તથ્યો તપાસવા અને એમાંથી શીખવું જરૂરી છે, જેથી આપણે એ જ ભૂલો ફરીથી ન કરીએ.
ખૂબ જ સરસ. ખરેખર આખી ચર્ચા ખૂબ જ વિચાર પ્રેરક રહી. મારા માટે જો એક વાત જે સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ હોય તો એ છે પેલી ગણતરીની ભૂલનું પ્રમાણ. નેતાઓ કેવી રીતે આટલા સ્પષ્ટ સંકેતો હોવા છતાં આવનારી ભયાનકતાની કલ્પના જ ન કરી શક્યા, અને યુદ્ધને માત્ર લશ્કરી કે રાજકીય નહીં પણ એક સાંસ્કૃતિક નિષ્ફળતા તરીકે જોવાનો વિચાર એ ખરેખર નવો પ્રકાશ પાડે છે.
અને મારા માટે જે વાત ખરેખર વિચારવા જેવી છે એ છે ટેકનોલોજીનો વિરોધાભાસ. જે વસ્તુ કાર્યક્ષમતા અને કદાચ ઝડપી ઉકેલ માટે વિકસાવવામાં આવી, એણે જ સૌથી વધુ વિનાશ વેર્યો અને યુદ્ધને લાંબો ખેંચ્યો. અને બીજી વાત એ કે યુદ્ધે કેવી રીતે માત્ર સરહદો કે સરકારો જ નહીં પણ બધું જ બદલી નાખ્યું. લોકોની વિચારસરણી, સમાજનું માળખું, દુનિયાનું શક્તિ સંતુલન. અને હા, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધને એક મોટા યુરોપિયન ગૃહયુદ્ધના બે ભાગ તરીકે જોવાની કલ્પના પણ ઇતિહાસને એક અલગ લાંબા ગાળાની દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.